ज्योतिर्मयी शक्ति ज्ञानदा वरदा शुभा नवजन्मदाता माता नीराम्बिका नमो स्तुते। શ્રી માં અરવિંદ સાધના કેન્દ્રના જન્મોત્સવના આ શુભ દિવસે પ્રભાતે સવારે આપણે સૌ મળ્યા હતા અને શ્રી માતાજીના જીવન કાર્ય દર્શન અને યોગ એની ચાર પ્રવચન શૃંખલામાં પહેલી શૃંખલા એ સવારે આપણે જોઈ, જેમાં આપણે જોયું કે શ્રી માતાજી દેહ ધરીને પૃથ્વી ઉપર શા માટે આવ્યા અને એ પશ્ચિમમાં પેરિસ એટલે કે ફ્રાન્સ દેશમાં એમને શા માટે જન્મ ધારણ કર્યો અને બાળપણથી જ શ્રી માતાજીમાં એવી કઈ કઈ વિશિષ્ટતાઓ અને લાક્ષણિકતાઓ હતી કે જેના દ્વારા બધાને પ્રતીતિ થતી હતી કે આ બાલિકા કોઈ સામાન્ય બાલિકા નથી. આપણે એના શૈશવના એ મહત્વના પ્રસંગો કે જેમાં એ દિવ્ય શક્તિની પ્રતિભા પ્રગટ થતી હતી એના વિશે આપણે થોડું જોયું અને એમણે પોતાના અભ્યાસમાં પારંગતતા મેળવવા માટે, નિપુણતા મેળવવા માટે, પ્રસિદ્ધિ મેળવવા માટે કલાનો અભ્યાસ નહોતો કર્યો, પણ ચિત્રકલા, સંગીત, નૃત્ય, નાટક અને લેખન કળા આ બધાનો અભ્યાસ કર્યો અને સાથે સાથે ટેનિસ જેવી રમતમાં પણ તેઓ નિષ્ણાત બન્યા, પણ એ બધાની પાછળનો એમનો હેતુ એ હતો કે આ બધી કલા એના દ્વારા જે પરમ તત્વ છે એ પરમ તત્વ સાથેનું અનુસંધાન કરી અને એ પરમ તત્વનો જીવનની અંદર આવિર્ભાવ કરવો એ હેતુ રહેલો હતો. અને એ પછી આપણે જોઈએ છીએ કે આશ્રમની અંદર, શ્રી અરવિંદ આશ્રમની અંદર સંગીત, નાટ્ય, નૃત્ય, ચિત્રકલા આ બધું જ શ્રી માતાજીએ પરમ તત્વના આવિર્ભાવ રૂપે એ બધાનું નિર્માણ કરેલું છે. આપણે એ પણ જોયું કે શ્રી માતાજી એમને થયું કે જો પૃથ્વી ઉપર પરમાત્માનું શાસન એ સ્થાપવું હોય તો એને માટે સૂક્ષ્મ જગતની અંદર જે ક્રિયા પ્રક્રિયાઓ ચાલી રહી છે એનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. એટલું જ નહીં પણ એ સૂક્ષ્મ જગતના તત્વો જે આપણે નરી આંખે જોઈ શકતા નથી પરંતુ નરી આંખે જોઈ શકીએ છીએ એ જેટલું નક્કર અને વાસ્તવિક છે એથી એ વિશેષ નક્કર અને વાસ્તવિક સૂક્ષ્મ જગતો છે. તો સૂક્ષ્મ જગતનું જ્ઞાન મેળવવું એ જરૂરી હતું અને એટલે એ વખતના પ્રખર ગૃહ્યવિદ થેઓ, મિસ્ટર થેઓ અને એમના પત્ની આલ્મા થેઓ એમની પાસે અલ્જીરિયામાં સ્લેમસે નામના નગરની અંદર શ્રી માતાજી 2 વર્ષ સુધી ગૃહ્ય વિદ્યા શીખવા માટે આવ્યા. અને આશ્રમના એક બાળકે માતાજીને પાછળથી પૂછ્યું હતું કે માતાજી, ગૃહ્ય વિદ્યા અમારે શીખવી હોય તો અમે શીખી શકીએ? માતાજીએ કહ્યું, હા, કોઈ પણ શીખી શકે, પણ તમારામાં બિલકુલ ભય ન હોવો જોઈએ. અને એ બાળકને માતાજીએ જવાબમાં એમ કહ્યું કે હું 12 વર્ષની હતી ત્યારથી મેં ગૃહ્ય વિદ્યાનો અભ્યાસ શરૂ કરેલો હતો અને માતાજીમાં બિલકુલ ભય તો હતો જ નહીં. પછી જો ભય હોય અને ગૃહ્ય વિદ્યા શીખવામાં આવે તો શું થાય, એવો એક પ્રશ્ન બાળકે પૂછ્યો. તો માતાજીએ એક ઉદાહરણ આપ્યું. એ ઉદાહરણ એક ચિત્રકારનું હતું. ડેવિસ નામના ચિત્રકારને ગૃહ્ય વિદ્યા શીખવી હતી. તો એ ગૃહ્યવિદ પાસે ગયા અને એમને પોતાના આ શરીર, આપણને દેખાય છે આ ભૌતિક શરીર છે, પણ ભૌતિક શરીરની સાથે જોડાયેલું છે એક સૂક્ષ્મ શરીર. અને એ સૂક્ષ્મ શરીર, જ્યારે ભૌતિક શરીર કાં તો ઘણી વખત ઊંઘમાં પણ આપણું શરીર પડ્યું હોય છે અને આપણે શરીરની બહાર હોઈએ છીએ, ઘણી વખત આપણને એ અનુભવ થાય છે. તો એ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીરને બહાર એ જ્યારે નીકળે છે તો એ વિદ્યા એ ડેવિસ ચિત્રકારને શીખવવામાં આવી અને એણે પ્રયોગ કર્યો. તો એ પ્રયોગમાં એ શરીરમાંથી બહાર નીકળે છે. હવે એ શરીરમાંથી બહાર નીકળ્યો. માતાજી બાળકોને સમજાવે છે કે એ પોતાના શરીરમાંથી, સૂક્ષ્મ શરીરમાંથી એ બહાર નીકળે છે ત્યારે થોડોક સૂક્ષ્મ જગતમાં ગયો ત્યાં એક વાઘ દેખાયો અને એ વાઘ ધીરે 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 મોટો ને મોટો થતો ગયો અને પછી જાણે કે એના ઉપર તરાપ મારતો હોય એવો એને અનુભવ થયો. એટલે શું કે જલ્દીથી એ પોતાના સ્થૂળ શરીરની અંદર એ પાછો આવી ગયો. પછી બાળકોએ માતાજીને પૂછ્યું કે એને આ વાઘ અને એ વાઘ એના ઉપર તરાપ મારે છે, આ વસ્તુ એનો અનુભવ એને શા માટે થયો? એ દેવી ચિત્રકારે એના એ સૂક્ષ્મ ગુહ્યવીર ગુરુને પૂછ્યું કે શા માટે સૂક્ષ્મ જગતની અંદર મને આ વાઘ એનો સામનો કરવો પડ્યો? તો એ ગુહ્યવીદે કહ્યું કે આગલા દિવસમાં તમે વિચાર કરો, તમે કોઈના ઉપર ગુસ્સો કર્યો હતો? તમે કોઈના વિશે કંઈ ખરાબ એવું વિચાર્યું હતું? અને એણે યાદ કર્યું તો એણે વિચાર્યું એને એના એક મિત્ર ઉપર એણે બહુ જ ગુસ્સો કરેલો હતો અને એ જે ગુસ્સો એણે કરેલો હતો સૂક્ષ્મ જગતમાં એ ગુસ્સાએ વાઘનું રૂપ લઈ અને એના ઉપર આક્રમણ કર્યું. આ વાત એટલે, અને એનામાં પાછો ભય હતો. જો ભય ન હોત તો એ હુમલો કરી શકત નહીં. એટલે શ્રી માતાજીએ કહ્યું કે તમે સૂક્ષ્મ જગતોમાં જાઓ, જઈ શકો છો. અને આપણે અભાનપણે ઘણી વખત સૂક્ષ્મ જગતોમાં જતા પણ હોઈએ છીએ અને ક્યારેક આપણને ભયંકર બિહામણા સ્વપ્નાઓ આવતા હોય છે, પણ આપણે આપણા સ્થૂળ શરીરમાં પાછા આવી જતા હોઈએ છીએ. તો ગુહ્ય વિદ્યા શીખવા માટે સૌથી પહેલી વાત એ કે મનુષ્ય સંપૂર્ણપણે નિર્ભય હોવો જોઈએ. માતાજીએ એ પ્રખર ગુહ્યવિદ થયો અને એમના પત્ની આલ્મા એ બંને પાસે આ ગુહ્ય વિદ્યાનો અભ્યાસ 2 વર્ષ સુધી કર્યો અને એ દરમિયાન એમને સૂક્ષ્મ જગતના અનેક પ્રકારના અનુભવો એ પણ થયા અને એ સૂક્ષ્મ જગતના અનુભવોમાં કેટલાક માતાજીએ પોતે નજરે જોયેલા હતા. અને એમાં માતાજીએ કહ્યું કે એક વખત આલ્મા ફેઓ મીરા એટલે માતાજી એ બેઠા હતા, ગોળ રાઉન્ડ ટેબલ હતું, એ બધા બેઠા હતા, વાતો કરતા હતા. ત્યાં એક આરબ આવ્યો અને એ આરબે આ સૂક્ષ્મ જગતની ઠેકડી અને મશ્કરી કરવાનું શરૂ કર્યું. એના વિશે તે ફાવે તેમ બોલવા લાગ્યો એટલે ફેઓના પત્નીએ આલ્માને કહ્યું, આલ્માએ માતાજીને કહ્યું, જુઓ હવે શું થાય છે. અને એમણે એ ગોળ ટેબલ હતું એ ટેબલ ઉપર એકાગ્રતા કરી. એ ગુહ્યવિદ હતા અને જળ પદાર્થની અંદર ચેતનાનો સંચાર કરી શકે એ શક્તિ એનામાં હતી. એટલે એણે એકાગ્રતા કરી તો ટેબલ કશું જ નહીં કર્યું, આમ ટેબલને સ્પર્શ કર્યો, એકાગ્રતા કરી ટેબલ ગોળ ગોળ ફરવા માંડ્યું અને થોડીક વારમાં ટેબલ ઉચકાયું અને એ સીધું આરબના માથા સાથે અથડાયું અને આરબને નક્કર અનુભવ થઈ ગયો કે સૂક્ષ્મ ગુહ્ય વિદ્યા છે એ વિદ્યા એ વાહ્યાત એ વાતો નથી. ટેબલમાંથી એક ચીખ ઉઠી અને એને અથડાયું અને આરબ મોથી વાળી અને દોર તો ભાગી ગયો કે નહીં, આ નહીં, આ માતાજીએ જાતે જોયેલો અનુભવ. એક વખત એવું પણ થયું કે બહાર ભારે વરસાદ હતો, અત્યંત વરસાદ, વાવાઝોડું અને તોફાન હતું અને તેઓએ માતાજીને કહ્યું કે મીરા ચાલ મારી સાથે ફરવા. તો મીરાએ કહ્યું, આવા તોફાનમાં આવા વાતાવરણની અંદર આ બાર આટલું ભયંકર તોફાન છે, તો કે હું છું ને. અને માતાજી ફેઓની સાથે એ જંગલની અંદર એ તોફાનની અંદર એ ચાલી નીકળ્યા. માતાજીએ જોયું કે એક પ્રકાશનો એક વર્તુળ માતાજી અને ફેઓ જે રીતે જ્યાં ચાલતા હતા ત્યાં એ હતું અને એની અંદર એ પેલું તોફાન છે એ તોફાન પ્રવેશી શકતું નહોતું. આમ તોફાન ચારે બાજુ, આમ બાજુમાંથી આ તોફાન છે તોફાન, પરંતુ આ જે પ્રકાશનું જે વર્તુળ હતું એ. એટલે માતાજીએ પૂછ્યું કે આ વર્તુળ આ પ્રોટેક્શન એ તમે આપેલું છે. એટલે તેઓએ હા કહ્યું અને જેવું એણે હા કહ્યું એવું એ આખું એ વર્તુળ છે પ્રકાશનું એ આખું એ આમ ખસી ખસતું ખસતું એક ઝાડ આગળ અથડાયું અને ઝાડ પડી ગયું. આ પણ માતાજીએ પોતે અનુભવેલો એ સૂક્ષ્મ જગતનો એક પ્રયોગ હતો. માતાજી તાળું મારી અને પોતાની રૂમમાં તાળું મારી અને બહાર ફરવા દરરોજ સાંજે જતા. ચાવી માતાજી પાસે જ રહેતી હતી. જ્યારે આવે રૂમ ખોલે ત્યારે મોગરાના ફૂલોની સુગંધથી એ રૂમ આખો એ ભરાયેલો રહેતો, કારણ કે મોગરાના ફૂલોની એક માળા એમના ઓશિકા ઉપર પડેલી રહેતી. તો ફેઓના પત્ની આલ્મા એ ભીંતમાંથી સરકાવી અને મોગરાના ફૂલોની માળા એ મૂકી દેતા હતા. કેમ? કારણ કે ભૌતિક પદાર્થો ઉપર એકાગ્રતા કરી અને ભૌતિક પદાર્થની અંદર શક્તિનો સંચાર કરવાની શક્તિ એમનામાં હતી. આ માતાજીએ નજરે જોયેલા એ સૂક્ષ્મ ગુહ્ય વિદ્યા એ એના પ્રયોગો હતા. પણ થાલ જે તેઓના પત્ની આલ્માએ એક વાત કરી હતી એ માતાજીએ નજરે નહોતી જોઈ એ હતી કે એક વખત એ સૂતા હતા, હાલમાં સૂતા હતા, અને અડધી રાત્રે એના રૂમમાં અજવાળું થયું. અને એમણે જોયું કે અજવાળું શેનું છે, તો એણે જોયું કે એક નાનકડો આકાર, માથે પગમાં ઘેરા લીલા રંગના બૂટ હતા, માથે આમ ટોપી હતી, ચંદ્ર કિરણ જેવું અજવાળું હતું, અને આખું સફેદ સફેદ બનેલું એ સત્વા. એમણે આલ્માને કહ્યું કે હું છું બરફનો રાજા, તમને જાણ કરવા માટે આવ્યો છું. કારણ કે એ ગુહ્યવિદ હતા, સૂક્ષ્મ જગતમાં એની આણ પ્રવર્તતી હતી કે હું તમને જાણ કરવા આવ્યો છું કે કાલે સવારે અમે આ ટેકરીઓ ઉપર આવી રહ્યા છીએ. તો કે છે કે અમને બોલાવવામાં આવ્યા છીએ એટલે અમે આવ્યા છીએ. કેમ બોલાવવામાં આવ્યા છે? તો કે અહીંયા ફળના વૃક્ષો વાવવામાં આવેલા છે. ફળ એટલે દેવદારના વૃક્ષો. એ જ્યાં દેવદારના વૃક્ષો હોય છે, જો આ વનસ્પતિ અને આ પ્રકૃતિ એની અંદર કેવી બધો અચૂક નાતો હોય છે કે જ્યાં જ્યાં આ ફળના વૃક્ષો છે ત્યાં ત્યાં એ બોલાવે, ત્યાં અમારે આવવું જ પડે છે. એમાં કોઈની ભૂલ થઈ ગઈ. પાઇનના વૃક્ષો વાવવાના હતા, એને બદલે ફળના વૃક્ષો વાવી દેવામાં આવ્યા, અને ફળના વૃક્ષો મોટા થયા. એમણે બરફના તત્વોને બોલાવ્યા, અને બરફના તત્વો છે એ, કારણ કે આલ્માએ કહ્યું અહીં સહરાના રણના પ્રદેશની વચ્ચે બરફ, એમ પછી મને પણ એ બરફને ના તત્વોને બોલાવવામાં આવ્યા. અને બીજે દિવસે એટલે આલ્માએ કહ્યું, તું મારા રૂમને ગંદુ કરે છે, તું ચાલ્યો જા, જે હોય એ તારે જે કરવું હોય એ કર. અને ધીરે ધીરે ચંદ્રકિરણ જેવું અજવાળું અલોપ થઈ ગયું, અને આલ્માએ જોયું તો પાણીનું ખાબોચિયું ત્યાં ભરાઈ ગયું હતું. અને બીજે દિવસે વહેલી સવારે સૂર્યના કિરણો પડ્યા ત્યારે ટેકરીઓ ઉપર બરફ છવાયેલો હતો. એટલે પ્રકૃતિના તત્વોની અંદર ક્યાં કેવી રીતે કોનો નાતો છે એ આપણે જાણી શકતા નથી. એ ઉપરાંત કે માતાજીએ બીજો એક અનુભવ એ કર્યો હતો કે ખોરાકમાંથી આપણે ખાઈએ છીએ, તો આપણે ખોરાક લઈએ, પછી આપણા પેટમાં એનો ચયાપચય થાય, અને પછી આપણને શક્તિ મળે. પણ હાલમાં એ માતાજીને બોલાવી અને કહ્યું, આવડું મોટું ગ્રે ફ્રૂટ લીધું કે હું આજે બહુ થાકી ગઈ છું, મને શક્તિની જરૂર છે, તો આવડું મોટું ગ્રે ફ્રૂટ લઈ અને એ ચત્તાપાટ થઈ ગયા, પોતાની છાતી ઉપર એ ફ્રૂટ છે એ મૂકી દીધું, અને કહ્યું કે હવે અડધી કલાક પછી આવજે. તો મીના અડધી કલાક પછી જ્યારે ગયા ત્યારે આ ફ્રૂટ રોટલી જેવું ચપાટ થઈ ગયું હતું, અને ડાયરેક્ટ એની બધી જ શક્તિ છે એ શક્તિ આલ્માને એ પોતાના શરીરમાં ખેંચી લીધી હતી. એટલે આ બધા સૂક્ષ્મ જગતના જે રહસ્યો છે એ રહસ્યો એ બધાનું જ્ઞાન મીરાને મેળવવું હતું, અને એ એમણે મેળવ્યું. અને મેં સવારે જે વાત કરી હતી એમ ઠેઓને ઈરાદો જુદો હતો. ઠેઓનો ઈરાદો એ હતો કે સૂક્ષ્મ જગતમાં પેલે પાર જીવન અને મૃત્યુનું રહસ્ય રહેલું છે, એ રહસ્ય એને જાણવું હતું. તો એમણે મીરાને એવી તાલીમ આપી કે સૂક્ષ્મ જગતમાં જવું હોય તો શરીર નિશ્ચેત પડ્યું રહે, અને એનું સૂક્ષ્મ શરીર છે એ આપણા 12 સ્તરો છે સૂક્ષ્મ જગતના. 1, 2, 3, 4 એ 12 સ્તરોને વિંધી, અને એ મીરા એ 12 સ્તરોની પેલે પાર રહેલા એ સૂક્ષ્મથી સૂક્ષ્મ પ્રદેશમાં એ જઈ શકતા હતા. ત્યાં શું છે, ત્યાં કેવી પ્રક્રિયાઓ થાય છે, એ બધું સાંકેતિક ભાષામાં એ તેઓને વર્ણન કરતા, અને તેઓ એ બધું જાણી લેતા. આ રીતે આ પ્રક્રિયા ચાલતી હતી. હવે એક દિવસની વાત છે, આ રીતે મીરા એ સૂક્ષ્મ જગતની અંદર એ ગયા. પેલા 1, 2, 3, 4 એવા 12 સૂક્ષ્મ જગતના સ્તરો છે, એ સ્તરોને ભેદી અને ગયા. તો ત્યાં એમણે એક કંઈક ગોળ વીટા જેવું જોયું સૂક્ષ્મ જગતની અંદર સૂક્ષ્મ રીતે. પછી એમણે સાંકેતિક ભાષામાં થેઓને કહ્યું કે આ છે, એના ઉપર આવી સંજ્ઞા લખેલી છે. એ સંસ્કૃતમાં લખેલું હતું, તે વખતે માતાજીને સંસ્કૃત આવડતું નહોતું. એટલે એમણે પૂછ્યું કે આ શું છે. તો સાંકેતિક ભાષામાં એ મીરાનું નામ સંસ્કૃતમાં લખેલું હતું, એ થેઓ જાણી ગયા. એને કહ્યું એ તારા માટે જ છે, તું એ ખોલ. અને એ ખોલ્યું એમણે સૂક્ષ્મ જગતમાં, એ આખો એ વીંટો ખોલ્યો. એની અંદર કશુંક લખેલું હતું, એ વાંચ્યું તો એક મંત્ર હતો, મહામંત્ર, જેના દ્વારા કોઈ માણસ મૃત્યુ પામ્યો હોય તો એ મંત્ર દ્વારા એને જીવંત કરી શકાય. અને પાછો એ મંત્રના બીજા ચરણ દ્વારા જીવંત મનુષ્યને મારી પણ શકાય, જીવન અને મૃત્યુનો આ એક મંત્ર હતો. એટલે પેલા થેઓને આ જ વસ્તુ જોઈતી હતી. ગૃહ્ય વિદ્યાનો એની સાધનાની અંતિમ પરિણતિ આ મંત્ર મેળવવા માટે હતી, કારણ કે એને આખા એ જગત ઉપર પ્રભુત્વ મેળવવું હતું. અને આ મંત્ર હાથમાં આવે તો આખા એ જગતનો સ્વામી બની જાય, કોઈને જીવન આપી શકાય અને કોઈનું જીવન લઈ શકાય. એટલે એણે કહ્યું તું આ મંત્ર એ તું મને કે, આ મંત્ર મને લખાવી દે તું કે. એ સૂક્ષ્મ જગતમાં એ સૂક્ષ્મ શરીરે મીરા જાગ્રત હતા અને જાણતા હતા. સવારે આપણે જોયું ને કે આ થેઓ કોણ છે, એ આ આકારમાં રહેલી એક એવી આસુરિક શક્તિ છે કે જેને આખા જગત ઉપર પ્રભુત્વ સ્થાપન કરવું છે. તો એ જાગ્રત હતા, એણે કહ્યું આ નહીં આવું. એટલે થેઓ ગુસ્સે થઈ ગયા, એમને કહ્યું નહીં કેમ આપે. પછી ફરીથી કહ્યું તને ખબર છે તારું જીવન મારા હાથમાં છે. કારણ શું હોય છે કે જ્યારે જ્યારે મનુષ્ય સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીરે એ બહાર નીકળે છે, બીજા લોકમાં જાય છે, ત્યારે એક રૂપેરી પાતળો તંતુ આપણા આ શરીરમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે એની સાથે જોડાયેલો હોય છે. ઘણી વખત આપણને બિહામણા સ્વપ્ન આવે તો ફટ કરતા આપણે અંદર આવી જઈએ છીએ અને આંખ ખુલી જાય છે અને પછી આપણને થાય છે કે આ તો સ્વપ્ન હતું. અને ઘણી વાર માણસો ઊંઘમાં ખલાસ થઈ જાય છે, સાજા સમા માણસો ઊંઘમાં ખલાસ થઈ જાય છે. એનું કારણ એ આ છે કે સૂક્ષ્મ જગતમાં સૂક્ષ્મ શરીરે ગયા હોય અને આ જે તંતુ કોઈ હલાવી દીધું હોય અને આ તંતુ એ તૂટી ગયો, પાછું શરીરમાં પ્રવેશી શકાતું નથી. એટલે એ થેઓએ કહ્યું કે તને ખબર છે તારું જીવન મારા હાથમાં છે. એટલે મીરાએ કહ્યું હા મને ખબર છે, પણ જે કરવું એ કર, પણ આ મંત્ર એ નહીં મળે. અને માણસની આખા એ જગત ઉપર પ્રભુત્વ મેળવવાની લાલસા કેટલી બધી પ્રબળ હોય છે કે વિવેક ચૂકી જાય છે. અને આમે આસુરિક શક્તિઓમાં ખામી હોય તો વિવેકની, એનામાં બળ હોય છે, એનામાં જ્ઞાન પણ હોય છે, પરંતુ વિવેક સારા અને નરસાને પારખવાની અને એ પ્રમાણે આચરણ કરવાની શક્તિ રાવણમાંય નહોતી. એટલે એણે એ જ કામ કર્યું, પેલો તંતુ તોડી નાખ્યો અને એ તંતુ તૂટી ગયો. એટલે મીરા પોતાના શરીરની આજુબાજુ ચક્કર મારવા લાગ્યા, પણ અંદર પ્રવેશી શકે એમ નહોતા. પણ સૂક્ષ્મ રીતે એણે તેઓને કહ્યું કે તને ખબર છે આના કેવા ભયંકર પરિણામો તારે ભોગવવા પડશે, એ તું જાણે છે. અને જેમ ઘોડા ગાડીને હલાવી અને ત્યારે મીરાએ કહ્યું હતું કે અહીંયા ભગવાન છે અને તેઓ થથરી ગયા હતા, એ જ રીતે જ્યારે મીરાએ કહ્યું કે આના કેવા ભયંકર પરિણામો તારે ભોગવવા પડશે એની તને ખબર છે? એ થથરી ગયો. એને થયું કે કેવું મહા કુકૃત્ય મારાથી થઈ ગયું, હવે શું થાય? પછી તેઓએ પોતાની તમામ ગુહ્ય વિદ્યાની શક્તિ વાપરી અને માતાજીએ પોતાની શક્તિ વાપરી અને એ તંતુને મહાપરાણે જોડ્યો અને પછી માતાજી એ શરીરમાં પાછા પોતાના શરીરની અંદર એ પ્રવેશ્યા. પણ માતાજીએ આ જે મંત્ર એને પાછું ત્યાં ને ત્યાં જ મૂકી દીધો, કારણ કે એમને એમને પોતાને આ મંત્રની તો જરૂર હતી જ નહીં. અને એ પછી એ તેઓને ખબર પડી ગઈ કે આ શક્તિ, આ એક કોઈ મહાશક્તિ છે, એ શક્તિ મારી પકડમાં આવી શકે તેમ નથી. માતાજી 2 વર્ષ રહ્યા અને માતાજીને ઘણા બધા બીજા પોતાને પણ અનુભવો થયા. એક વખત માતાજી જંગલમાં એક વૃક્ષની નીચે બેસી અને એકદમ ધ્યાનની અંદર એકાગ્ર હતા, મગ્ન હતા, અને અચાનક ધ્યાનમાં એમને અસુવિધાના આંદોલનોનો અનુભવ થવા લાગ્યો કે કંઈક અસુવિધા, અસલામતી એવો એમને અનુભવ થતો હતો. એટલે થોડી વાર પછી ધ્યાનમાંથી જાગી અને બહાર જોયું તો એક સાપ ફેણ જડાવી અને ફૂંફાળા મારતો એટલો બધો ગુસ્સાની અંદર પણ માતાજીની આજુબાજુ એ આવી શકતો નહોતો. એ ત્યાં ગુસ્સે થઈ અને ત્યાં હતો. માતાજીને સમજાયું નહીં કે આ કેમ આટલો બધો ગુસ્સે થાય છે. પણ એના સામે માતાજીએ જોયું, એકાગ્રતા કરી, અત્યંત એકાગ્રતા કરી તો સાપ છે એ ગુસ્સાથી ધૂંધવાતો પણ એ ફેન સંકેલી અને પાછો ગયો. અને માતાજી પછી ત્યાંથી ઊભા થયા ત્યારે એમને ખબર પડી કે સાપના ડર ઉપર તેઓ બેઠા હતા. ને સાપને અંદર જોવું હતું, પણ માતાજીની એ શક્તિ હતી જે ગુહ્ય શક્તિ હતી, એ શક્તિને પરિણામે સાપ માતાજી ઉપર કોઈ હુમલો કરી શકતો નથી. આવા બધા અનુભવો થયા 2 વર્ષમાં. એમણે આ સૂક્ષ્મ જગતોનું એ બધ એ જેટલું જ્ઞાન ઉપલબ્ધ હતું એટલું મેળવી લીધું. આલમાએ એમને કહ્યું કે અમારી પાસે જે જ્ઞાન હતું એ બધું જ્ઞાન મીરા અમે તમને આપી દીધું છે, પણ તમે જે ઈચ્છો છો એ અમે આપી શકીએ એમ નથી. તમે જે પ્રભુનું સામ્રાજ્ય પૃથ્વી ઉપર સ્થપાય એને માટે તમે જે અભિક્ષા સેવો છો એ જ્ઞાન, એ વિદ્યા, એ તો તમને તમારા મહાન ગુરુની પ્રાપ્તિ થશે ત્યારે જ તમને મળશે. આ શબ્દો એ ગુહ્યવિદના ગુહ્યવિદ પત્ની આલ્માએ મીરાને કહ્યા હતા કે આનાથી તમે ઘણું બધું કરી શકશો, પણ તમે ઈચ્છો છો એ અમે અમારું આ જે અમારી આ વિદ્યા છે એ વિદ્યા એ તમને આપી શકશે નહીં. એટલે મીરાને થયું કે આલ્મા જેવા ગુહ્ય વિદે કહ્યું છે કે તારા મહાન ગુરુ તને પ્રાપ્ત થશે ત્યારે તને આ તું જે ઈચ્છે છે એ તને મળશે. એટલે હવે એ ગુરુની પ્રાપ્તિ એ અવશ્ય થશે જ એવી એમને ખાતરી થઈ. અને પછી એ પાછા પેરિસ આવ્યા. રસ્તામાં એક ઘટના બની. તેઓ એમની સાથે હતા, સ્ટીમરમાં આવતા હતા. અચાનક સ્ટીમર સમુદ્રની મધ્યમાં હતી અને અચાનક તોફાન એ શરૂ થયું. એટલો બધો તોફાન કે સ્ટીમર ઉપરના યાત્રિકો છે એ એકદમ ગભરાઈ ગયા. કપ્તાન પણ ગભરાઈ ગયો. બધા વેબાકડા અને વ્યાકુળ બની ગયા. તેઓએ મીરાને બોલાવીને કહ્યું, જાઓ અને રોકો. કોઈ સમજ્યું નહીં. મીરા પોતાની કેબિનમાં ગયા, કેબિનનું બારણું બંધ કરી સૂઈ ગયા. સૂક્ષ્મ શરીરે બહાર નીકળ્યા સમુદ્રમાં જ્યાં તોફાન થતું હતું ત્યાં એ પોતાના સૂક્ષ્મ શરીરે પહોંચ્યા. જોયું તો નાના નાના સત્વો, એ સત્વો ત્યાં તોફાન મચાવી રહ્યા હતા અને ત્યાંથી આખા એ મોજા અને એ બધું ઉછળતું હતું અને ત્યાંથી પ્રસરતા આ તોફાન, એ તોફાન આખા એ દરિયાની અંદર પ્રસરેલું હતું. મીરાએ વિનંતી કરી કે તમે શા માટે આ તોફાન કરો છો, તમને શું મજા પડે છે? તો કે તોફાન કરવામાં અમને મજા પડે છે, યાત્રીઓ અને આ બધા બેબાકડા થઈ જાય તો એને એના આકળંદ અને દુઃખમાં અમને આનંદ આવે છે. અને પછી મીરાએ ખૂબ વિનંતી કરી અને કહ્યું, અને આખરે એ લોકોએ એ વિનંતીને માન્ય રાખી અને એ લોકો શાંત થઈ ગયા. તોફાન સમેટાઈ ગયું અને મીરા જ્યારે કેબિનનો દરવાજો ખોલી અને બહાર નીકળ્યા ત્યારે જોયું તો લોકો તોફાન થમી ગયું, એનો ઉત્સવ મનાવી રહ્યા હતા, બધા એન્જોય કરી રહ્યા હતા. પણ કોઈને ખબર ના પડી કે આ તોફાન કેવી રીતે રોકાયું. અને ખરેખર એક માણસ પણ જો જાગૃત હોય તો એક્સિડન્ટ નથી થતા, આ હકીકત છે. ને આપણે ત્યાં ટોરલ કેસીસ, તારી બેડલીને બુડવા નહીં દઉં, એક જ જાગ્રત અને ભગવાનની ચેતના સાથે જોડાયેલી વ્યક્તિ જો હોય તો એક્સિડન્ટ એ રોકાઈ જાય, તોફાન એ સમી જાય છે, એ બધું શક્ય છે. અને આ ગુહ્ય સૂક્ષ્મ જગતની અંદર જો કોઈ પણ આત્મજ્ઞાની વ્યક્તિ છે, એ વ્યક્તિ એની ઉપર વિદ્યા ના શીખી હોય તો પણ પ્રભાવ મૂકી શકે છે. પછી માતાજી પાછા પેરિસ આવી ગયા અને ત્યાં એમના જીવનમાં બીજી પણ એક ઘટના બની કે એમણે જે ચિત્રકાર સાથે લગ્ન કર્યા હતા, માતાજીએ એક સરસ ચોપડી લખી છે ભાવિ તરફ, નાટક છે પણ એ નાટકમાં માતાજી એક ચિત્રકાર છે, એક સંગીતકાર છે અને એક સ્ત્રી છે. તો એ જે આખી એ નાટિકા લખી છે એ માતાજીના જીવનનું પ્રતિબિંબ પાડે છે. તો એમણે લગ્ન કર્યા, એ પતિ એ કોઈ સંગીતકારના પ્રેમમાં હતા એટલે માતાજીએ એ સંગીતકાર સાથે એ પતિ છે એમને જોડી દીધા અને પોતે ફ્રી થઈ ગયા. પછી પેરિસની અંદર માતાજીએ એક નાનકડું એવું અધ્યાત્મ મંડળ સ્થાપ્યું હતું અને એ મંડળમાં એ 12-14 એવા સભ્યો દર બુધવારે મળતા અને એમાં એ અધ્યાત્મના આ વિચારો ઉપરનો પ્રભાવ, પછી આ ભવિષ્ય, એ બધાની જુદા જુદા વિષયો ઉપર દરેકને વિષયો ફાળવી દેવામાં આવતા હતા અને એની ચર્ચા એ લોકો કરતા. સ્ટોરીઝ ઓફ ધી લોંગ એગો, પહેલાંની વાતો, એ માતાજીનું એક પુસ્તક છે, એની અંદર આ નિબંધો અને આ પહેલાંની વાતો એ બધું સંગ્રહાયેલું છે. એ પણ વાંચીએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે માતાજી ભારતમાં આવ્યા, શ્રી અરવિંદને મળ્યા એ પહેલાં જ માતાજી, એ માતાજીના વિચારો, એ પ્રભુના સામ્રાજ્યની સ્થાપના, એમનું સમર્પણ, એ અભિક્ષા, એ બધું પહેલેથી જ એમાં હતું. એમાંનું એક એ દરેક વિદ્યાર્થીઓએ વાંચવા જેવું છે, એ છે હમણાંની કેડી. એક વિદ્યાર્થી, એને સ્વપ્ન આવે છે, લેસન કરવાનું છે, બહુ ભાર હતો, એ બધું હતું અને પછી એ ઊંઘી જાય છે કે કાંઈ નહીં હું કાલે કરીશ. અને પછી એમાં એને સ્વપ્નો આવે છે, સ્વપ્નની અંદર આમ એ આગળ જાય છે, સરસ મજાના બગીચો ને આ ને એને આકર્ષણ થાય છે, જેમ જેમ આગળ જાય છે ફૂલોની સુગંધ આવે છે, પછી વધારે ને વધારે આગળ જાય છે, સંગીત સંભળાય છે, દિવ્ય સંગીત સંભળાય છે, એનાથી એ આગળ જાય છે, નાચ ગાન ને બધું થાય છે અને એ આગળ ચાલતો જાય છે. અને પછી એક એવી જગ્યાએ આવીને ઊભો રહે છે કે જ્યાં સીધી ઊંડી ખીણ છે. એ આખું એ આને સ્વપ્ન અને ક્ષીણ અને તરત જાગી જાય છે. અને આ સ્વપ્નનું રહસ્ય એને સમજાય છે કે આ રીતે હું મુલતવી રાખી અને આમ આમ પ્રલોભનોથી આગળ આગળ ખેંચાઈ જાઉં છું તો અંતે આવે છે ઊંડી ખીણ. માતાજીએ એનું નામ આપ્યું છે હમણાંની કેડી, એટલે તાત્કાલિક કામ કરવાનું. એ એમાંથી એને પ્રેરણા અને એ સૂચન પ્રાપ્ત થાય છે અને તરત લેસન કરવા માંડી જાય છે. આ શ્રી માતાજીએ 22 વર્ષના હતા ત્યારે એ લખેલી વાત છે. અને એ પછી માતાજી એ તે વખતમાં વિદ્વાન ફ્રેન્ચ મનીષી પોલ રિશાર એના સંપર્કમાં આવે છે અને માતાજીને ફરીથી એની સાથે લગ્ન કરવા પડે છે. તે વખતે પેરિસમાં એટલે ફ્રાન્સમાં એવો કાયદો હતો કે કોઈ પણ સ્ત્રી બેંકમાં એકલી પોતાનું ખાતું ખોલાવી ના શકે. એટલા બધા એડવાન્સ અને ફેશન પરસ્તા અને આટલો આગળ વધેલા દેશ, પણ એની અંદરે સ્ત્રીઓ છે, એ સ્ત્રીઓનું સ્થાન તો આજે અમેરિકાની અંદર કોઈ પણ સ્ત્રી પ્રેસિડેન્ટ બની શકતી નથી. ભારત આગળ છે, ભારતના વડાપ્રધાન બની શકે છે અને પ્રેસિડેન્ટ પણ બની શકે છે ને ભવિષ્યમાં લશ્કરની કમાન્ડર પણ બનશે. હવે તો લશ્કરમાં પણ સ્ત્રીઓને માટેના ખુલ્લા થયા છે પ્રવેશ દ્વારો. એટલે માતાજીએ પછી આ પોલ રિશાર એમની સાથે જોડાયા, કારણ કે એ વખતે આખા એ ફ્રાન્સની અંદર પોલ રિશાર એ વિદ્વાન મનીષી ગણાતા હતા. એમને ભારતના વેદ ઉપનિષદ એ બધાનો એમણે અભ્યાસ કર્યો હતો. એટલે મીરાને થયું કે આટલા વિદ્વાન મનીષી છે અને આમે એમને આ બેંકમાં અને પૈસા ને એની લેવડ દેવડ માટે જરૂર હતી, એટલે એમને એ તેમની સાથે જોડાયા. એમનો અભ્યાસ ચાલુ હતો. આ બધું એ દર બુધવારના એમના જે મંડળ હતો, આધ્યાત્મિક મંડળ, એમાં ચર્ચા વિચારણા ચાલુ હતી અને ગુરુની શોધ પણ ચાલુ હતી. મીરાને ધ્યાનમાં એક પ્રતીકાત્મક ચિત્ર દેખાતું હતું, શ્રી અરવિંદનું, જે અત્યારે ઉપર ચડતો ત્રિકોણ હા છે ને અહીંયા જા રહ્યો. હા હા, તો આ એમણે મીરાએ પોતે જ દોરેલું હતું, એ દોરી અને રાખેલું હતું. ભગવાન કેવા કેવા સંજોગો ઊભા કરે છે, ભગવાનની દિવ્ય યોજના કેવી અદ્ભુત હોય છે. શ્રી અરવિંદને એમના પિતાએ નક્કી કરેલું હતું કે મારા આ કોઈ છોકરા ઉપર ભારતીય સંસ્કૃતિનો એક છાંટો પણ ના પડવો જોઈએ. એટલા માટે એને પાદરીના ઘરે મોકલ્યા અને પાદરીને કડક સૂચના આપી કે મારે એના એના ઉપર કોઈ પણ જાતનો ભારતીય સંસ્કાર ન પડે એનું ધ્યાન રાખજો. અને અને શ્રી અરવિંદ એ આખા ભારતીય સંસ્કૃતિના ઉદ્ગાતા બન્યા, જ્યોતિર્ધર બન્યા. એમને તો ભારત માતાને મુક્ત કરવા હતા. યોગની અંદર યોગની તો કોઈ એમને કલ્પના નહોતી અને છતાં ભગવાન એમને જેલમાં લઈ આવ્યા અને જેલમાં લઈ આવી અને ભગવાન શ્રી કૃષ્ણે વાસુદેવમ સર્વમ ઇતિનો સાક્ષાત્કાર કરાવ્યો. જેલમાંથી નિર્દોષ પછી ભગવાનનું કામ પૂરું થયું, એમને જે શીખવવાનું હતું એ શીખવાડી દીધું. તો પછી ભગવાન પોતે જ કેસ લડ્યા, દેશબંધુ ચિત્તરંજન દાસ દ્વારા ભગવાન કેસ લડ્યા. ભગવાને એવી યોજના કરી અને નિર્દોષ બરાબર એક વર્ષ તો એ 1908 ની અંદર એ જેલમાં ગયા હતા 5મી મે અને 8મી મે 1909 ના રોજ એ નિર્દોષ છૂટી ગયા. પણ એક વર્ષમાં જે રાજકારણી શ્રી અરવિંદ હતા એ ભગવાનનો સાક્ષાત્કાર પામેલા યોગી પુરુષ બનીને બહાર આવ્યા. અમૂલ પરિવર્તન, ભગવાનની યોજના. અને પછી એને થયું કે જ્યાં સુધી ભારત માતા સ્વતંત્ર ન થાય ત્યાં સુધી તો મારાથી કંઈ બીજું નહીં થાય. પણ બ્રિટિશ સરકારનું વોરંટ, ભગવાનનો આદેશ, ચંદ્રનગર, અને ચંદ્રનગરથી ભગવાને ફરીથી આદેશ આપ્યો અને પોંડિચેરી આવ્યા. કેવી યોજના! હવે ક્યાં પેરિસ અને ક્યાં પોંડિચેરી? ક્યાં મીરા અને ક્યાં શ્રી અરવિંદ? પણ એક મહાન ચેતનાના અવતરણને માટે પૂર્વ અને પશ્ચિમ અવતાર અને મહાશક્તિ, આનું સુભગ મિલન એ અનિવાર્ય હતું. એટલે ભગવાને એવી યોજના કરી, શ્રી અરવિંદ બધું જ છોડી અને ભગવાનના આદેશને શિરોમાન્ય કરી પોંડિચેરીના એકાંતની અંદર એ સાધના કરતા હતા. 1910માં એ 4 એપ્રિલે એ આવ્યા. અને શું થયું કે પોંડિચેરી ફ્રેન્ચ સંસ્થાન ફ્રેન્ચ કાઉન્સિલની ચૂંટણી લડવાની હતી. પોલ રિશાર એ ચૂંટણીમાં સભ્ય તરીકે ઊભા રહ્યા, તો એને આવવાનું થયું પોંડિચેરી ચૂંટણીના કામ માટે. એ પોંડિચેરી આવ્યા અને આવતી વખતે મીરાએ કહ્યું કે ભારત એ તો યોગીઓનો દેશ છે, આ ચિત્ર લઈ જાઓ અને ચિત્રનું જે રહસ્ય સમજાવે એ મારા ગુરુ, એ મારા સાધનાના પથ પ્રદર્શક, તમે એમની શોધ કરજો. રિશાર આવ્યા, ચૂંટણી માટેની બધી તૈયારી કરી, પ્રચાર પ્રસાર બધું કર્યું, પણ ચૂંટણી હારી ગયા. એ કામ એ સફળ ના થયું. તો પછી થયું કે એક તો નથી સફળ થયું, ચાલો હવે મીરાના ગુરુની શોધ આદરીએ. એટલે જવું હતું ઉત્તરમાં, કારણ કે ઉત્તરમાં હિમાલયમાં યોગીઓ મળે. તો ફ્રેન્ચ કાઉન્સિલના સભ્ય, એ સભ્યોની સમક્ષ એમણે વાત કરી કે મારે કોઈ યોગીને મળવું છે. એટલે એમાંના એક સભ્ય જીદ નાયડુ, એમણે કહ્યું કે આમ તો એ રાજદ્વારી નેતા હતા, પણ હવે બ્રિટિશ સરકારના ભયથી અહીંયા આવી અને યોગ સાધના કરે છે. જો તમારે મળવું હોય, આમ કોઈને મળતા નથી, પણ મારે બહુ સારો સંબંધ છે, જો તમારે મળવું હોય તો હું પ્રયત્ન કરી છું. અને એમનો પ્રયત્ન સફળ થયો. પોલ રિશાર શ્રી અરવિંદને મળવા માટે ગયા અને એ શ્રી અરવિંદની સાથે થોડોક વાર્તાલાપ કર્યો, કારણ કે એ પોતે પણ મનીષી અને વિદ્વાન હતા, એમણે બધું વાંચેલું હતું. શ્રી અરવિંદ સાથેના થોડાક વાર્તાલાપ દ્વારા એમને થયું કે આ તો બહુ પ્રખર પ્રતિભા છે, મહાન હસ્તી છે. પાછળથી એમણે શ્રી અરવિંદ વિશે જાપાનની અંદર જ્યારે ગયા ત્યારે એમણે લખ્યું છે કે એમને લઈને પૂર્વની મહાન સભ્યતા એ સમગ્ર વિશ્વમાં છવાઈ જશે. લાઇટ ઓવર એશિયા નામનું એમનું એક પુસ્તક, એ પુસ્તકની અંદર એમણે શ્રી અરવિંદને આ ભવ્ય અંજલિ આપી છે. બહુ જ પ્રભાવિત થયા. પણ ચિત્ર સાથે નહોતા લાવ્યા, કારણ કે એ તો એના મનમાં એમ હતું કે હું રાજદ્વારી પુરુષને કોઈને મળવા જાઉં છું. પછી એમણે બીજી વાર મુલાકાત માગી અને શ્રી અરવિંદે એમને બીજી વાર મળવા માટે એ રજા આપી. બીજી વાર આ ચિત્ર લઈને ગયા, ચિત્ર બતાવ્યું. શ્રી અરવિંદે તરત જ એનો ઉકેલ આપી દીધો. સચ્ચિત આનંદ, ભગવાનનો એ પરમ રૂપ એ નીચે ઉતરી રહ્યું છે. નીચે ઉતરતો ત્રિકોણ છે. જીવન, પ્રેમ અને પ્રકાશ એ મનુષ્યની જે અભિપ્સા છે એ અભિપ્સા ઉપર તરફ ઉઠી રહી છે, એ ઉપરનો ત્રિકોણ છે. વચ્ચેનો ચતુષ્કોણ એ પૂર્ણ આવિર્ભાવ છે. કમળ એ પરમાત્માનો અવતાર છે અને પાણી એ બાહ્ય સૃષ્ટિનું પ્રતીક છે. આમ તત્ક્ષણ આનો ઉકેલ મળી ગયો એટલે વિશેષ પ્રભાવિત થઈ ગયા અને એમને થયું કે આ જ મીરાના ગુરુ છે. અને પછી એ પાછા પેરિસ ગયા અને જ્યારે વાત કરી ત્યારે મીરાને થયું કે ગુરુની આટલી જલ્દીથી એની શોધ એ પરિપૂર્ણ થશે એને કલ્પના જ નહોતી. અને પછી ભારત આવવા માટે મીરા આતુર હતા, પણ એ તક એને 4 વર્ષ બાદ મળી. આ 1910ની વાત છે. ફરીથી 4 વર્ષ પછી જ્યારે ફરી ચૂંટણી યોજાય અને રિશાદને આવવાનું થયું ત્યારે એમની સાથે મીરા પણ જોડાયા હતા. અને 29 માર્ચ 1914 બપોરે 3:30 વાગે મીરા રિશાદ સાથે શ્રી અરવિંદને મળવા માટે આવ્યા. જ્યારે એમની સ્ટીમર પોંડિચેરીથી 10 દરિયાઈ કિલોમીટર દૂર હતી ત્યારે એમને એક દિવ્ય તેજોમય આભા મંડળનો સ્પર્શ થયો. બાળકોને વાત કરતા માતાજી કહે છે કે આ સામાન્ય કિલોમીટર નહીં, દરિયાઈ કિલોમીટર, 10 દરિયાઈ કિલોમીટર દૂર એમની સ્ટીમર હતી ત્યારે એમને થયું કોઈ હળવું તેજોમય વાતાવરણ એમને ઉચકી રહ્યું છે. અને ગુહ્યવિંદ મીરા એ જાણી ગયા કે શ્રી અરવિંદના આ જે તપસ્યા છે એ તપસ્યાને પરિણામે એમનું ફેલાયેલું આખું એ તેજોમય આભા મંડળ 10 દરિયાઈ કિલોમીટર સુધી વિસ્તરેલું હતું. દરેક વ્યક્તિને પોતાનું આભા મંડળ હોય છે, આપણું આટલું સીમિત હોય, કોઈનું આમ આમ એમ હોય. પણ જો યોગી પુરુષ છે, જો સિદ્ધ યોગીઓ છે, એનું આભા મંડળ દૂર 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 સુધી. અને આ તો શ્રી અરવિંદ માતાજીને આ એક અનુભવ થયો હતો. અને માતાજી રિસાર સાથે એ 3:30 વાગે મળવા ગયા. આજે પણ એ દાદરો છે, આજે પણ એ રૂમ અને એ બધું એ ત્યાં છે. એને ગેસ્ટ હાઉસ કહેવામાં આવે છે, ગેસ્ટ હાઉસ. અને એ ત્યાં પણ એક ધ્યાનખંડ કે જ્યાં શ્રી અરવિંદ, ત્યાં તો એવું હતું કે શ્રી અરવિંદે આજે સાધના કરી. રૂમની બહાર તો તે વખતે પણ નીકળતા નહોતા, ચાલતા તો ચાલતા 8-8 કલાક ચાલતા ચાલતા ધ્યાન કરતા. તો એ રૂમમાં આમ આપણે પેલા કૂવામાં ખીંચીએ અને જેમ પેલા આટા પડી જાય એમ શ્રી અરવિંદના પગના એ ચિહ્નો આમ ચાલતા આમ ચાલતા. તો એ રૂમ આખો એવો થઈ ગયો હતો. પણ પેલા કોન્ટ્રાક્ટરની અને કડિયાની ભૂલને લઈને એ બધું સપાટ કરી નાખ્યું. નહીં તો આપણને એ શ્રી અરવિંદના એ ચરણ ચિહ્નો કે અતિ મનસનું અવતરણ કેવી રીતે કરાવ્યું એ આપણને જોવા મળે છે. એ રૂમ છે આજ. અને પોંડિચેરી જવાનું થાય તો ચોક્કસ જરૂર જોવા જજો કે એ દાદરો પણ છે. શ્રી અરવિંદ દાદરા ઉપર ઊભા હતા. માતાજી એ રિસાર સાથે નીચે શ્રી અરવિંદમાં પાતળા એક ખભો આમ નાખેલો હતો, ખુલ્લા વાળ હતા, તેજસ્વી આંખો. અને આમ જેવું જોયું મીરાએ જોયું, પહેલી નજરે જ એમ જોયા અને તરત જ ચિત્રમાં દોરેલા શ્રી કૃષ્ણ એ શ્રી અરવિંદમાં દેખાયા. મેં સવારે વાત કરી હતી કે પેલા મેં તેઓને જોયું તો પેલો વેનિસનો સામંત એ એમના મુખ ઉપર એ ફિક્સ થઈ ગયેલો. અને અહીંયા સાક્ષાત શ્રી કૃષ્ણ મીરાએ શ્રી અરવિંદને જોયા, પોતાની અંદર ઉતરીને જોયું. તો ધ્યાનમાં આવી અને માર્ગદર્શન આપતા ત્યારે જે આંદોલન એ વખતે થતા હતા એ આંદોલનોનો અનુભવ મીરાએ ત્યારે કર્યો. અને એમને સમજાઈ ગયું કે આ એ જ છે. એ જ ધ્યાનમાં આવી અને માર્ગદર્શન આપી જતા એ જ શ્રી કૃષ્ણ છે, એ જ પ્રગટ પરમાત્મા છે, એ જ એમની સાધનાના પથ પ્રદર્શક છે અને એ જ મહાગુરુ છે કે જેના સાનિધ્યમાં રહી અને પરમાત્માના શાસનની ભૂમિકા રચવાનું કામ એમને કરવાનું છે. હજી તો એ દાદરો ચડ્યા નથી અને પછી ઉપર ગયા. તો એ વખતે તો શ્રી અરવિંદની પાસે કોઈ એવો વૈભવ હતો નહીં. ક્યાંથી 4 ખુરશીઓ માગીને લાવ્યા હતા, કારણ કે રિશાદ અને એમના પત્ની આવે છે તો બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા કરી. એક નાનકડો એવો સ્ટૂલ હતું, એક ટેબલને એક ખુરશી શ્રી અરવિંદને બેસવા માટે, અને 3 ખુરશીઓ આમ રાખી હતી. તો રિશાદ ખુરશી ઉપર બેઠા, સામે શ્રી અરવિંદ બેઠા, અને મીરા એ જે સ્ટૂલ હતું, શ્રી અરવિંદના ચરણ પાસે મૂકેલું જે સ્ટૂલ હતું, એ સ્ટૂલની બાજુમાં નીચે પલખી મારી અને બેસી ગયા. શ્રી અરવિંદ અને રિશાદનો વાર્તાલાપ ચાલે છે, કારણ કે અગાઉ એ મળ્યા હતા, પણ મીરા એ તો મળ્યા ન હતા. પણ એ આંખ બંધ કરી અને બેસી ગયા, એક પણ શબ્દનું આદાન પ્રદાન નહીં, અને એ ઊંડા ધ્યાનની અંદર એકાગ્ર થઈ ગયા. અને એ ધ્યાનની અંદર અત્યાર સુધી કરેલી તમામ સાધનાઓ, એમને મળેલી સિદ્ધિઓ, સૂક્ષ્મ ગુહ્ય જગતના એના અનુભવોને, એ બધી સિદ્ધિઓને, બધું તમામે તમામ પોતાની પાસે જે કંઈ હતું એ તમામ એક પણ શબ્દ એ મુખથી ઉચ્ચાર્યા વગર, આંખથી જોયા વગર, અંતરમાં ઉતરી અને એમણે પોતાના આ મહાન ગુરુના ચરણની અંદર સમર્પી દીધું. 45 મિનિટ સુધી ઊંડા ધ્યાનમાં એ રહ્યા, અને ધ્યાનમાંથી એ જ્યારે જાગ્યા ત્યારે હવે એમની પાસે એમનું પોતાનું કશું જ નહોતું. સંપૂર્ણ સમર્પણ, શરીરના એક એક કોષ સુધીનો સમર્પણ એ એમણે શ્રી અરવિંદના ચરણોમાં કરી દીધું. એમણે શ્રી અરવિંદમાં સાક્ષાત પરમાત્માને દિવ્ય ચેતનાના અવતરણ માટે સાધના કરતા સ્પષ્ટ નિહાળ્યા. અને શ્રી અરવિંદે મીરાની અંદર એ પરમ શક્તિ, પોતાના યોગની પરમ વિધાત્રી શક્તિને એમણે જોઈ અને આ બધા સમર્પણનો સ્વીકાર કરી લીધો. પાછળથી આ બધું જ માતાજીના સ્વમુખે એ પ્લેગ્રાઉન્ડની અંદર માતાજી બાળકોની સાથે જે વાર્તાલાપ કરતા હતા એમાં એ બાળકોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં માતાજીએ આ વાત કરી છે કે હું ત્યાં બેસી ગઈ, એ પણ શબ્દના આદાન પ્રદાન વગર માતાજીએ પોતાનું બધું જ આપી દીધું. અને શ્રી અરવિંદેનો સ્વીકાર કરી અને માતાજી લખે છે કે એમણે મારા મનમાં નીરવતા મૂકી દીધી. નીરવતા, સંપૂર્ણ નીરવતા. અત્યાર સુધીના વિચારો, અત્યાર સુધીમાં પ્રકાશિત જગતને ઉતારવાની એમની જે યોજનાઓ એ બધું સમાપ્ત થઈ ગઈ. અને પછી માતાજી છે એ નીરવતા, એ નીરવતા, એ નીરવતા મારી અંદર કાયમ માટે રહી. હું જાપાન ગઈ, મેં બધા આટલા કાર્યો કર્યા, પણ એ શ્રી અરવિંદે માતાજીને પ્રથમ આપેલી એ નીરવતાની બક્ષિસ એ ક્યારેય માતાજીને છોડી અને એ ગઈ નહીં. બીજે દિવસે એ ડાયરીની અંદર એમણે લખ્યું, જગતમાં ભલે હજારો લોકો અજ્ઞાન અને અંધકારમાં ડૂબેલા હોય, પણ હવે આપણને એની કશી ચિંતા નથી. ગઈકાલે અમને જેનું દર્શન થયું, એમની સાક્ષાત હાજરી એ પર્યાપ્ત છે કે ગહનમાં ગહન અંધકાર પણ પ્રકાશમાં પરિવર્તિત થઈ જશે. અને હે પ્રભુ, પૃથ્વી ઉપર તારું શાસન અવશ્ય સ્થપાશે. આ દર્શન, આ અનુભૂતિ, આ સાક્ષાત્કાર શ્રી અરવિંદના પ્રથમ દર્શને મીરાને થયું. અને એ સંપૂર્ણ સમર્પણ પછીની ડાયરી, કારણ કે માતાજી પેરિસમાં હતા, ત્યારથી વહેલી સવારે 5 વાગે ધ્યાનમાં બેસી અને પ્રાર્થનાઓ કરતા, ધ્યાનમાં એકાગ્ર થતા, અને એ ધ્યાનમાં જે જે અનુભૂતિઓ થતી હતી એ બધી અનુભૂતિઓ ડાયરીમાં લખતા હતા. અને એ વખતની શ્રી અરવિંદને મળ્યા પહેલાંની 1912માં લખેલી એમની પ્રાર્થનાઓ પણ, હે પ્રભુ તું એ જ હું છું, હું આ વેતા પવનની અંદર, આ પવનની વેતી નાનામાં નાની લહેરીથી માંડીને અમને અજવાળી રહેલા આ પ્રચંડ સૂર્યની અંદર હું તારી અનુભૂતિ કરી રહી છું. તું છે મારો પ્રેમ, તું છે મારી શક્તિ, તું છે મારી શાંતિ. કેવી અદ્ભુત પ્રાર્થનાઓ એમણે એ શ્રી અરવિંદને મળ્યા પહેલાની આ બધી પ્રાર્થનાઓ છે. ક્યારેક લખે છે, હે પ્રભુ હું એ પડદો ચીરાઈ જાય એની રાહ જોઈ રહી છું કે જ્યારે તું અને હું એક બની જશું. તો આ પ્રાર્થના અને ધ્યાનની ડાયરીની અંદર તેઓ લખે છે કે હે પ્રભુ મને લાગે છે કે મારો સમગ્ર ભૂતકાળ મારા ઉપરથી ઉતરડી લેવામાં આવ્યો છે, હું એક નવજાત શિશુ બની રહી છું. આગળ લખી છે, હે પ્રભુ હું એક એવું કોરું પૃષ્ઠ બની ગઈ છું જેના ઉપર તારો સંકલ્પ સડસડાટ લખાઈ જાય. હું જેની શોધ કરી રહી હતી એના ઉંબરે આવીને ઊભી હોઉં એવો મને અનુભવ થાય છે. આ શ્રી અરવિંદના દર્શન પછીની એમની અનુભૂતિ અને એમણે રાધાની પ્રાર્થના બહુ અદ્ભુત લખી છે કે તારા પ્રથમ દર્શને મને લાગ્યું છે કે તું જ છે મારો જીવન સ્વામી, તું જ છે મારો પ્રભુ, મારા સમર્પણનો સ્વીકાર કર, મારો પ્રત્યેક વિચાર, મારી પ્રત્યેક ક્રિયાઓ, મારી પ્રત્યેક ઉર્મિઓ, મારા રક્તનો પ્રત્યેક બુંદ, સર્વ કંઈ તારું છે, હું તારી છું સર્વથા સર્વ ભાવે સર્વ રીતે. હે પ્રભુ તારા તરફથી મને જે કાંઈ મળશે, જીવન કે મૃત્યુ, સુખ કે દુઃખ, હર્ષ કે શોક, જે કાંઈ મળશે એ બધાનો હું આનંદપૂર્વક સ્વીકાર કરીશ અને એ બધું મારા માટે દિવ્ય ઉપહાર બની રહેશે અને એમાં જ મને પરમ સુખ અને આનંદ મળશે. સંપૂર્ણ સમર્પણની આ પ્રાર્થનાને શ્રી અરવિંદે રાધાની પ્રાર્થના એવું નામ આપેલું છે. માતાજી એ શ્રી અરવિંદના દર્શન કર્યા અને જે અનુભવ થયો એની વાત તો માતાજીએ સાધકોને અને બાળકોને કરી હતી, પણ શ્રી અરવિંદને શું અનુભવ થયો? શ્રી અરવિંદના નાના ભાઈ બારિંદ્રે એ પૂછ્યું કે અમે જાણીએ છીએ કે માતાજીને શો અનુભવ થયો, પણ જ્યારે માતાજી તમને મળ્યા ત્યારે તમે શું અનુભૂતિ કરી? ત્યારે શ્રી અરવિંદે કહ્યું કે જ્યારે માતાજી આવ્યા અને એમણે મને પ્રણામ કર્યા અને સમર્પણ કર્યું ત્યારે મેં જાણ્યું કે સંપૂર્ણ સમર્પણ શું હોઈ શકે. શરીરના એક એક પોત સુધાનું સમર્પણ સદેહે કેવી રીતે થઈ શકે એ અનુભવ મેં કર્યો. અને પછી શ્રી અરવિંદ કહે છે કે આવું સમર્પણ કદાચ સ્ત્રીઓ જ કરી શકતી હશે. અને આ શ્રી અરવિંદ અને માતાજી આ બંને એ પરમાત્માની દિવ્ય યોજના કે આ એક જ ચેતના કે જેમણે માનવ જાતિને દુઃખોમાંથી મુક્તિ આપી અને આ ચેતનાની ઉત્ક્રાંતિમાં એક મહાન વિરાટ પગલું ભરવાનું કાર્ય કરવાનું હતું, તો એને માટે આ મિલન એ આવશ્યક અને અનિવાર્ય હતું. એટલે જ પરમાત્માની દિવ્ય યોજનાએ એ કર્યું કે પેરિસ અને પોંડિચેરી એમાં માતાજી દિવ્ય શક્તિ આદ્ય શક્તિ માતાજી અને શ્રી અરવિંદ એ બંનેનો સહયોગ થયો. અને એ સહયોગને પરિણામે માનવ જાતને દુઃખ મુક્તિમાંથી રસ્તો મળ્યો છે. પૃથ્વી ઉપર નવી ચેતનાનું અવતરણ થયું છે. એક નવી દિવ્ય માનવ જાતિના આગમનની ભૂમિકાનો પાયો એ રચવામાં આવ્યો છે. જેમ પશુમાંથી મનુષ્યનું ઉત્થાન થયું છે, એ મનુષ્યમાંથી દિવ્ય માનવ, અતિ માનવ, એ અતિ માનવ એનું સર્જન કદાચ પ્રકૃતિની ઉત્ક્રાંતિની રીતે હજુ એ 10,000 કે 25,000 વર્ષ પછી થવાનું હતું. એ શ્રી અરવિંદ અને માતાજીની પ્રખર સાધનાને પરિણામે એ આ યુગની અંદર એની ભૂમિકા, એનો પાયો એ રચાઈ ગયો છે. એની વાત આપણે આવતીકાલે કરશું. સમય કહે છે કે હવે રાખવાનું છે. Yeah, I would have been.